એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ ની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે જાપાની સાહિત્યની એક ખૂબ જ જાણીતી કૃતિની ઊંડી વાત કરવાના છીએ.
હા, યાસુનારી કાવાબાતા કૃત સ્નો કન્ટ્રી, મૂળ નામ તો યુકીગુની.
બરાબર, યુકીગુની એક એવી નવલકથા જે આપણને બરફના પ્રદેશમાં લઈ જાય છે, પણ એનાથી વધુ માનવીય સંવેદનાઓના ઊંડાણમાં.
અને એના લેખક યાસુનારી કાવાબાતા 1899 થી 1972 જાપાનના એવા લેખક જેમને સાહિત્ય માટે પહેલો નોબેલ પુરસ્કાર મળ્યો.
હા, 1968માં. એમના લખાણોમાં જાપાની સંસ્કૃતિ, પેલી સૂક્ષ્મ સંવેદનાઓ, એ બધું બહુ સરસ રીતે ઝીલાયું છે.
અને એમનો સમયકાળ પણ જુઓ, મેજી યુગથી લઈને વિશ્વયુદ્ધ પછીના આધુનિક જાપાન સુધીનો. ઘણી ઉથલપાથલ જોઈ એમણે.
સાંભળ્યું છે કે એમના અંગત જીવનમાં શરૂઆતમાં જ ઘણા સ્વજનો ગુમાવ્યા હતા, એટલે કદાચ પેલી એકલતા અને ક્ષણભંગુરતાનો ભાવ એમના લખાણોમાં વારંવાર દેખાય છે.
હા, એને જ કદાચ એ મોનોનો અવરે કહે છે ને, વસ્તુઓનું કારુણ્ય, ક્ષણિક સૌંદર્ય પ્રત્યેની એક સૌમ્ય ઉદાસી.
બરાબર, સૌંદર્ય છે પણ એ ટકવાનું નથી એની સભાનતા.
અને યુવાનીમાં એ નિયો સેન્સેશનલિસ્ટ એટલે કે નવ સંવેદનાવાદી ચળવળ સાથે પણ જોડાયેલા હતા.
નવ સંવેદનાવાદી એ શું છે, જરા વિસ્તારથી કહેશો?
ચોક્કસ. એટલે એ લોકો પરંપરાગત વર્ણનને બદલે જે ક્ષણિક સંવેદનાઓ હોય, મનોભાવ હોય, ઇન્દ્રિયોના અનુભવ હોય, એને સીધા જ પકડવાની કોશિશ કરતા વધુ તીવ્રતાથી.
ઓહ, એટલે કાવાબાતાની શૈલીમાં જે ગીતાત્મકતા છે, જે ચિત્રાત્મકતા છે, એ આનો પ્રભાવ.
હા, બિલકુલ. જાણે શબ્દોથી ચિત્ર દોર્યું હોય. અને સૂક્ષ્મ ભાવો પ્રત્યે ગજબની સંવેદનશીલતા, હાઇકુ જેવી સંક્ષિપ્તતા, પણ ગહન અર્થ.
અને સ્નો કન્ટ્રી આ બધાનું ઉત્તમ ઉદાહરણ ગણાય. એ લખાઈ પણ એક સાથે નથી ખરું ને?
ના ના, એ તો 1935 થી 1947 સુધીમાં આમ તો ટૂંકી વાર્તાઓ રૂપે છપાતી રહી. પછી 1948માં એને નવલકથા તરીકે સંકલિત કરવામાં આવી.
રસપ્રદ. અને એનું સ્થળ નીઇગાતા પ્રાંતનું યુઝાવા ગામ, દૂર પહાડોમાં ગરમ પાણીના ઝરાવાળું.
હા, ઓનસેન ગામ. કહેવાય છે કે કાવાબાતાના પોતાના અનુભવો પણ આમાં વણાયેલા છે.
અને નોબેલ સમિતિએ પણ આ કૃતિનો ખાસ ઉલ્લેખ કરેલો. આધુનિક જાપાની સાહિત્યમાં એનું સ્થાન ખરેખર મોટું છે.
તો ચાલો જઈએ બર્ફીલા પ્રદેશમાં. આ વાર્તાનું હાર્દ શું છે?
શરૂઆત કરીએ તો આ કથા આપણને લઈ જાય છે એક બરફથી છવાયેલા વિસ્તારમાં, જ્યાં ગરમ પાણીના ઝરાવાળા રિઝોર્ટ્સ છે. શહેરથી દૂર જાણે અલગ જ દુનિયા.
હા, એક આશ્રય સ્થાન જેવું. અને અહીં મુખ્યત્વે બે પાત્રો વચ્ચેના સંબંધની વાત છે. એક છે શિમામુરા.
શિમામુરા ટોક્યોનો પૈસાદાર, કલાનો શોખીન, થોડો નવરો માણસ. અને પેલું બેલે નૃત્યનું શું હતું?
હા, એણે પશ્ચિમી બેલે પર પુસ્તકો લખ્યા છે, પણ મજાની વાત એ છે કે એણે ક્યારે બેલે જોયું જ નથી.
ઓહ, આ જ એના સ્વભાવની ચાવી લાગે છે, જીવનથી એક પ્રકારનું અંતર, અલિપ્તતા.
બરાબર. અને બીજી તરફ છે કોમાકો, એ જ દૂરના ઓનસેન ગામની ગેશા.
ગેશા
એટલે શિમામુરા અને કોમાકો વચ્ચેનો સંબંધ. કેવો છે એ સંબંધ? એ તૂટક તૂટક ચાલતો સંબંધ છે. શિમામુરાની ત્રણ મુલાકાતો દરમિયાન એ વિકસે છે, બદલાય છે, અને આ સંબંધ જ કથાના કેન્દ્રમાં છે.
તો આમાં મુખ્ય તણાવ શેનો છે? કયો સંઘર્ષ છે?
સંઘર્ષ છે શિમામુરાની ક્ષણિક ઈચ્છા અને કોમાકોની સ્થાયી ઝંખના વચ્ચેનો. શિમામુરા માટે આ બધું એક સુંદર અનુભવ છે, એક એસ્કેપ.
એ જીવનની જટિલતાથી, લાગણીઓથી દૂર રહેવા માંગે છે.
જ્યારે કોમાકો માટે આ રમત નથી, એના માટે આ વાસ્તવિક છે. એ પ્રેમ ઝંખે છે, સ્થિરતા ઝંખે છે, કદાચ આ ગેશાના જીવનમાંથી છુટકારો પણ.
અહીં જ પેલો મોટો પ્રશ્ન આવે છે કે શું આવા બે અલગ દુનિયાના, અલગ સ્વભાવના લોકો વચ્ચે સાચો પ્રેમ શક્ય છે?
અને સૌંદર્યનું શું? શું એની ક્ષણભંગુરતા એને વધુ આકર્ષક બનાવે કે વધુ પીડાદાયક? માત્ર સૌંદર્ય જોવું અને કોઈના પ્રત્યે જવાબદારી અનુભવવી, એ બે વચ્ચે શું?
બરાબર. અને આ બધામાં એક ત્રીજું પાત્ર પણ છે, યોકો. એ થોડી રહસ્યમય લાગે છે.
હા, યોકો. એની હાજરી ખરેખર રહસ્યમય અને પ્રતીકાત્મક છે. જાણે શુદ્ધતા, યુવાની, અધૂરી રહી ગયેલી શક્યતાઓ, એ બધાનું મૂર્ત સ્વરૂપ એક તણાવ ઉમેરે છે. જાણે એ બીજા પાત્રોની, કોમાકોની, કદાચ શિમામુરાની પણ અધૂરી ઈચ્છાઓનો અરીસો હોય.
ચાલો આ ત્રણેય પાત્રોને થોડા વધુ નજીકથી જોઈએ. શિમામુરા એ મુખ્ય પાત્ર છે, પણ નાયક જેવો નથી લાગતો, વધુ તો એક જોનાર નિરીક્ષક જેવો લાગે છે.
સાચી વાત, એ શહેરી ભદ્રવર્ગનો માણસ છે, સુરક્ષિત, કલાનો રસિયો, પણ એની મુખ્ય ઓળખ છે એની અલિપ્તતા. એ વાસ્તવિકતાની ગૂંચ કરતા કલ્પનાની શુદ્ધતા વધુ પસંદ કરે છે.
પેલું બેલેનું ઉદાહરણ, પરિણીત છે પણ પરિવારથી પણ દૂર, જાણે આજના જમાનાનો એકલો અટૂળો માણસ.
પણ શું એમાં કોઈ બદલાવ આવે છે? એની આ અલિપ્તતા તૂટે છે?
બદલાવ કદાચ પૂરેપૂરો નહીં, પણ હા, કોમાકોના સંપર્કમાં આવ્યા પછી એને માનવીય દુઃખ, પ્રેમની તીવ્રતાનો થોડો અહેસાસ થાય છે. પોતાની પેલી સૌંદર્યવાદી દૃષ્ટિની મર્યાદા સમજાય છે.
એ કદાચ પોતાના સ્વાર્થને, કોમાકોને થતી પીડાને અસ્પષ્ટ રીતે જુએ છે, પણ એનાથી એનો મૂળ સ્વભાવ નથી બદલાતો. એ સૌંદર્યને સમજે છે, પણ જીવનને અપનાવી નથી શકતો.
સંવેદનશીલ ખરો, પણ આત્મકેન્દ્રી, એની કરુણતા જ એ છે.
અને હવે કોમાકો, મને લાગે છે કે વાચક એની સાથે સૌથી વધુ જોડાય છે. એ નવલકથાનું ધબકતું હૃદય છે.
ચોક્કસ, શિમામુરાની ઠંડકની સામે એનામાં જુસ્સો છે, જીવંતતા છે, ઊંડી લાગણીઓ છે.
બુદ્ધિશાળી છે, કલાપ્રિય છે, સંગીત જાણે છે, પણ પરિસ્થિતિ એવી કે ગેશા બનવું પડ્યું. આર્થિક જરૂરિયાત, પરિવારની જવાબદારી,
એનું જીવન જ સંઘર્ષ અને સમાધાનની વાત છે. શિમામુરા સાથેનો સંબંધ એના માટે શું છે? માત્ર ગ્રાહક?
ના ના, એના માટે એથી ઘણું વધારે. એ સંબંધમાં એ મુક્તિની આશા જુએ છે, ભલે ક્ષણિક, પણ એને ખબર છે કે આનું કોઈ ભવિષ્ય નથી.
અને છતાં એ પૂરી તીવ્રતાથી પ્રેમ કરે છે. એની યાત્રા તો બસ પીડાના ઊંડાણમાં ઉતરવાની જ છે.
હા, એ ધીમે ધીમે શિમામુરા સામે ખુલે છે, પોતાની નબળાઈઓ બતાવે છે. એનું પાત્ર દેખાડે છે કે સમાજ અને પૈસા કેવી રીતે સાચી લાગણીઓ પર અસર કરે છે.
પણ એ પોતાની ગરિમા નથી છોડતી. શિમામુરા ભલે એના પ્રેમને વ્યર્થ પ્રયાસ કહે, પણ શું એ ખરેખર વ્યર્થ છે?
એ જ તો સવાલ છે. કાવાબાતા જવાબ નથી આપતા, આપણને વિચારતા મૂકી દે છે.
અને પછી યોકો, એની ભૂમિકા વધુ સૂક્ષ્મ છે.
હા, આપણે એને પેલી વાર ટ્રેનમાં જ મળીએ છીએ, પેલા બીમાર યુવક યુકિયોની સેવા કરતી. યુકિયો કોણ હતો?
એ કોમાકોના સંગીત શિક્ષકનો દીકરો હતો. યોકોમાં એક નિસ્વાર્થ ભાવ છે, કુદરતી સૌંદર્ય છે, યુવાની અને શુદ્ધતાનું પ્રતીક.
અને એ કોમાકોની શિષ્યા પણ છે, અને અજાણતા પ્રતિસ્પર્ધી પણ. શિમામુરા માટે એ કોમાકોથી અલગ, વધુ આદર્શ સૌંદર્યનું પ્રતીક છે, કદાચ વધુ ઠંડુ.
એની કથા પણ કરુણ છે, એની યુવાની, એની શક્યતાઓ. એ પણ એ જ સમાજમાં કચડાઈ જાય છે જે કોમાકોને પીડે છે.
બરાબર, જો કોમાકો ધરતીની ઉષ્માભરી સુંદરતા હોય, તો યોકો જાણે આકાશની, અસ્પૃશ્ય, થીજી ગયેલી.
આ ત્રણેય વચ્ચેના સંબંધોની ગતિશીલતા સમય સાથે બદલાય છે, એ જોવું રસપ્રદ છે. શિમામુરા અને કોમાકો, આકર્ષણ છે, પણ સમજણ ઓછી થતી જાય છે, અંતર વધતું જાય છે.
અને યોકોની હાજરી એમાં એક અજંપો, એક કરુણતા ઉમેરે છે, જાણે સૌંદર્ય, પ્રેમ અને એકલતાનો એક ત્રિકોણ.
ચાલો હવે પ્રથાના પ્રવાહ પર આવીએ. શરૂઆત તો પેલી પ્રખ્યાત પંક્તિથી થાય છે.
હા, લાંબી સુરંગમાંથી ટ્રેન બહાર નીકળી અને બરફના પ્રદેશમાં આવી પહોંચી. અદ્ભુત શરૂઆત.
આ માત્ર સ્થળ બદલવાની વાત નથી, નહીં?
ના, જરાય નહીં. આ તો જાણે સામાન્ય દુનિયામાંથી એક અલગ જ ક્ષેત્રમાં પ્રવેશ છે. સૌંદર્ય, એકાંત, તીવ્ર લાગણીઓનો ક્ષેત્ર. પેલો બરફનો પ્રદેશ પોતે જ એક પાત્ર છે, સુંદર પણ ઠંડો, અલગ પાડી દેનારો.
અને એ જ ટ્રેનમાં પેલું દ્રશ્ય, શિમામુરા બારીના કાચમાં યોકોનું પ્રતિબિંબ જુએ છે.
હા, બહારના દૃશ્ય પર યોકોનું પ્રતિબિંબ. આ શિમામુરાનું આખું વ્યક્તિત્વ સમજાવી દે છે. એ વાસ્તવિક વ્યક્તિને નથી જોતો, પ્રતિબિંબને જુએ છે, એક સૌંદર્યલક્ષી રચનાને.
જાણે કાચ એને વાસ્તવિકતાથી અલગ રાખતો હોય. એની અલિપ્તતા, કલ્પના પરની એની પકડ, બધું આમાં આવી જાય.
બરાબર, હવે શિમામુરાની ત્રણ મુલાકાતો. પહેલી મુલાકાત, એ તો ફ્લેશબેકમાં આવે છે.
હા, વસંત ઋતુનો અંત હતો. કોમાકો ત્યારે ગેશા નહોતી બની. સંબંધમાં તાજગી હતી, શક્યતા હતી.
શિમામુરા એમ જ પાછા આવવાનું કહે છે, અને કોમાકોના મનમાં આશા બંધાય છે.
અને પછી આવે છે બીજી મુલાકાત, શિયાળામાં, જે નવલકથાનો મુખ્ય સમય છે.
હા, હવે બરફનું સામ્રાજ્ય છે. સુંદર પણ દમનકારી. અને કુમાકો હવે ગેશા છે, પેલા યુકીઓના ઇલાજ માટે.
અહીં સંબંધ વધુ ગાઢ પણ જટિલ બને છે. કોમાકોનો જુસ્સો, એનો પ્રેમ અને શિમામુરાનું અંતર.
કોમાકો વારંવાર નશામાં રહે છે, શિમામુરા એના સમર્પણને વ્યર્થ પ્રયાસ ગણે છે. આ જ મુલાકાત દરમિયાન યુકીઓ મૃત્યુ પામે છે. યોકો દુઃખી છે, શિમામુરા બધું જુએ છે પણ જાણે દૂરથી.
અને ફરી પાછા આવવાનું વચન આપે છે, જે હવે પોલું લાગે છે, ક્રૂર પણ.
હા, અહીં શિમામુરાની દ્રષ્ટિ અને કોમાકોની વાસ્તવિકતા વચ્ચેનો ભેદ એકદમ સ્પષ્ટ થઈ જાય છે.
અને પછી ત્રીજી મુલાકાત પાનખરમાં, જે અંત તરફ લઈ જાય છે.
હવે વાતાવરણ ઠંડુ છે અને સંબંધો પણ. કોમાકોનો પ્રેમ શિમામુરાને બંધન જેવો લાગે છે, એની હતાશા દેખાય છે.
અને શિમામુરા મનોમન નક્કી કરે છે કે આ છે છેલ્લી મુલાકાત.
અને પછી પેલી આગની ઘટના બને છે, વખારમાં આગ.
હા, જે સિનેમાઘર તરીકે વપરાતું હતું. ગામ લોકો ભેગા થાય છે, શિમામુરા એ તો દૂર ઊભો રહીને જોયા કરે છે એક દ્રશ્ય તરીકે.
અને અચાનક સડકતી બાલ્કનીમાંથી યોકો નીચે પડે છે, તૂટેલી ઢીંગલીની જેમ. અને કોમાકો એ ભીડમાંથી લગભગ પાગલની જેમ દોડી આવે છે, યોકોના નિશ્ચેતન શરીરને પકડી લે છે અને ચીસો પાડે છે, આ છોકરી પાગલ છે, તે પાગલ છે.
કદાચ પોતાની જ વાત કરતી હોય,
બની શકે. અને આ ભયાનક ક્ષણે શિમામુરા શું કરે છે?
એ શું કરે છે?
એ ઉપર જુએ છે, આકાશ તરફ. અને એને આકાશગંગા દેખાય છે. એને લાગે છે કે પેલી વિશાળ ઠંડી તારામળી નદી એના શરીરમાં વહી રહી છે.
માનવીય કરુણા પર બ્રહ્માંડનું સૌંદર્ય હાવી થઈ જાય છે, એની અલિપ્તતાનું આ અંતિમ બિંદુ.
હા, બિલકુલ, તે સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે.
તો અંત કેવી રીતે આવે છે? શિમામુરા શું કરે છે?
આ અનુભવ પછી એ નક્કી કરે છે કે બસ, હવે જવું છે. એ બરફનો પ્રદેશ છોડી દે છે, કોમાકોને, એના દુઃખ, એના કહેવાતા વ્યર્થ જીવન સાથે ત્યાં જ મૂકીને.
અંત અધૂરો છે, ઠંડો, ઉદાસ, કોઈ ઉકેલ નથી, જેનું પ્રતીક.
અને પેલું ચીજીમી લિનન કાપડનું રૂપક, કેટલી મહેનતથી શિયાળામાં વણાય, બરફ પર સૂકવાય, ઉનાળામાં પહેરાય અને પછી ફેંકાઈ જાય.
જાણે કોમાકોનું જીવન, સુંદર પણ વ્યર્થ ગણાતો શ્રમ. એની ડાયરીમાં એણે લખ્યું હતું ને કંઈક?
હા, અંદાજિત ભાવાર્થ કે જે મહેનતમાં દિલે પોતાનો બધો પ્રેમ રેડ્યો હોય એ ક્યારે બોલશે, ક્યારે પ્રેરણા આપશે?
હૃદયસ્પર્શી. અને બીજો મોટો વિષય છે આધુનિક માણસની એકલતા, સંવાદનો અભાવ. શિમામુરાનું ઉત્તમ ઉદાહરણ.
એ અને કોમાકો વચ્ચે વાતો થાય છે પણ સાચો સંવાદ નથી થતો, ગેરસમજ વધતી જાય છે, અંતર વધતું જાય છે.
અને અહીં પેલી નાટકીય વક્રોક્તિ પણ કામ કરે છે. આપણે વાચક તરીકે કોમાકોને શિમામુરા કરતાં વધુ સમજીએ છીએ.
હા, એટલે આપણને એના માટે વધુ સહાનુભૂતિ થાય છે અને શિમામુરાની અલિપ્તતા વધુ ખટકે છે.
અને નૈતિક પ્રશ્ન તો ઊભો જ રહે છે, શું માત્ર સૌંદર્યનો દ્રષ્ટા બની રહેવું પૂરતું છે?
શિમામુરા કોમાકોને શુદ્ધ સંવેદનાનું સ્વપ્ન ગણે છે. એક વસ્તુ, એના દુઃખની એને જવાબદારી નથી લાગતી, એ જ એની મર્યાદા છે.
આર્થિક અને સામાજિક બંધનો, કોમાકોની મર્યાદિત પસંદગીઓ અને શિમામુરાની સ્વતંત્રતા, આ તફાવત પણ ઘણો કહી જાય છે.
અને આ બધું કહેવા માટે કાવાબાતાની વર્ણન શૈલી, પેલો મર્યાદિત તૃતીય પુરુષ દૃષ્ટિકોણ જે શિમામુરાની ચેતનાથી ચાલે છે, આપણને એની નજીક પણ લાવે અને એનાથી અલિપ્ત પણ રાખે.
અને બંધારણ પણ સીધું નથી, ટુકડાઓમાં છે, એપિસોડિક, જાણે યાદો હોય, ભાષા સંક્ષિપ્ત, સૂચક, કાવ્યાત્મક, જાણે મૌન વધુ બોલતું હોય.
અને પ્રતીકો, બરફ, ટ્રેનની બારીનો અરીસો, ચીજીમી કાપડ, આગ, આકાશગંગા, દરેકનો ગહન અર્થ છે.
આ બધું વાંચીને વાચક પર કેવી અસર થાય છે? સુખદ તો નથી જ?
ના, જરાય નહીં. એક ઊંડી ઉદાસી, ખિન્નતા રહી જાય છે. કોમાકો માટે સહાનુભૂતિ અને લાચારી, વાર્તાની ઠંડક, બરફની, શિમામુરાના દિલની એ સ્પર્શી જાય છે. મોટા ધડાકા નહીં પણ સૂક્ષ્મ સંવેદનાઓ અસર કરે છે.
અને એ લાંબા સમય સુધી શું યાદ રહી જાય? મને લાગે છે કે પેલી ક્ષણિક સુંદરતા સાથે જોડાયેલી ઉદાસી અને પ્રશ્નો, સૌંદર્ય અને જવાબદારી વચ્ચેના સંબંધના.
હા, શિમામુરાનું પાત્ર આપણને આપણા પોતાના સંબંધો, આપણી અલિપ્તતા વિશે વિચારવા મજબૂર કરે છે.
માનવીય જોડાણની જરૂરિયાત, સંવાદની નિષ્ફળતા, સામાજિક બંધનો, પ્રેમ અને પીડાનો જટિલ સંબંધ, આ બધું આજે પણ એટલું જ પ્રસ્તુત છે.
સુંદરતા પાછળની કિંમત અને સંબંધોની નાજુકતા, એના પર વિચાર કરાવી જાય છે.
ખરેખર આ કૃતિ ઇન્દ્રિયગમ્ય સૌંદર્ય અને ભાવનાત્મક ઊંડાણનું એક અનોખું અવિસ્મરણીય મિશ્રણ છે.
અને કોમાકોનું પાત્ર આપણને પ્રેમની શક્તિ અને માનવીય ગરિમા યાદ કરાવે છે, ભલે એ વ્યર્થ કેમ ન લાગે. પેલો મોનોનો અવરેનો ભાવ અહીં જીવંત થાય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.